કેવળ જ્ઞાનનો ઉત્સવ અને સમવસરણની રચના. આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવને કેવળ જ્ઞાન થયું, તેઓ સર્વજ્ઞ થયા, અરિહંત થયા, તીર્થંકર થયા. જે વખતે પ્રભુને કેવળ જ્ઞાન થયું તે જ વખતે ભરત રાજાના શસ્ત્રભંડારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને તે જ વખતે તેને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એક સાથે ત્રણે વધામણી ભરતને પહોંચી ત્યારે ચક્રવર્તીનું રાજ અને પુત્ર એ બંને કરતાં પણ ધર્મને મહાન સમજનારા મહારાજા ભરત સૌથી પહેલાં ઋષભદેવ પ્રભુના કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા તૈયાર થયા ને અતિશય આનંદપૂર્વક ધામધૂમથી કેવડી પ્રભુનું પૂજન કરવા સમોસરણ તરફ ચાલ્યા. એને અપાર આનંદ છે તો આપણને ક્યાં ઓછો આનંદ છે. એની સવારી ભગવાન પાસે પહોંચે ત્યાર પહેલાં આપણે સમોસરણમાં પહોંચી જઈએ ને ત્યાં કેવી અદ્ભુત શોભા છે તે ચાલો જોઈએ. ભગવાનને કેવળ જ્ઞાન થતાં ફરી પાછું ઇન્દ્ર આસન ડોલી ઉઠ્યું. આખા જગતનો સંતાપ નષ્ટ થયો ને શાંતિ છવાઈ ગઈ. હર્ષથી ત્રણ લોકમાં ક્ષોભ થયો. સ્વર્ગના વાજિંત્રો જાણે કે ભગવાનના દર્શનનું સુખ લેવા માટે દેવોને નિમંત્રણ આપતા હોય તેમ સ્વયમેવ વાગી ઉઠ્યા. ઇન્દ્રે અવધિજ્ઞાન વડે ભગવાનને કેવળ જ્ઞાન થવાનું જાણતા જ અત્યંત આનંદિત થઈને નમસ્કાર કર્યા અને ભગવાનના કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા આવી પહોંચ્યા. દેવરૂપી કારીગરોએ અત્યંત ભક્તિપૂર્વક બનાવેલા ઉત્તમ સમવસરણની દિવ્ય શોભા દેખતા જ ઇન્દ્રને પણ આશ્ચર્ય થયું કે અહો, જણ ત્રણ લોકનું મંગલ દર્પણ હોય એવા સમવસરણનું વર્ણન સાંભળતા એ ભવ્ય જીવોનું મન પ્રસન્ન થાય છે, તો એના સાક્ષાત દર્શનની તો સી વાત કરવી. રત્નોની રજથી બનેલો ધુલિશા કોટ સોનાના સ્તંભને મણિરત્નોના તોરણોથી શોભતો હતો. અંદર ચાર રસ્તા વચ્ચે સોનાના અત્યંત ઊંચા અને અદ્ભુત ચાર માનસ્તંભ હતા. એને દૂરથી દેખતા જ મિથ્યાદ્રષ્ટિ જીવોનું માન થંભી જતું હતું. ભગવાનના અનંત ચતુષ્ટયના ચિહ્ન જેવા ચાર માનસ્તંભમાં જિનેન્દ્ર ભગવાનની સુવર્ણ પ્રતિમાઓ હતી. માનસ્તંભ ઇન્દ્રે રચેલ હોવાથી તેને ઇન્દ્રધ્વજ પણ કહે છે. તેની બાજુમાં પવિત્ર બાવડી હતી ને થોડે દૂર સમોસરણને ફરતી પાણીની પરીખા હતી. પછી લતાવન હતું. લતાવનમાં ઇન્દ્રોના વિશ્રામ માટે ચંદ્રકાંત મણીની બેઠકો હતી. ત્યાર પછી અંદર જતા સોનાનો પહેલો કોટ હતો. તેના ચાર દરવાજા 108 મંગલ દ્રવ્યોથી શોભતા હતા ને તેની બાજુમાં 9 નિધિ હતી. જાણે કે ભગવાને એ નિધિનો તિરસ્કાર ત્યાગ કરી દીધો તેથી તે દરવાજાની બહાર ઊભી ઊભી સેવા કરતી હતી. પછી નાટ્યશાળા તથા ધૂપઘટને ઓળંગીને આગળ જતા સુંદર વન આવતું હતું. જાણે કે ઝાડના પુષ્પો વડે એ વન પ્રભુજીને પૂજી રહ્યું હોય એવું સુશોભિત હતું. એ વનમાં વૃક્ષ એટલા બધા પ્રકાશવાળા હતા કે ત્યાં દિવસ રાતનો ભેદ પડતો ન હતો. અશોકવનની વચ્ચે અશોક નામનું એક મોટું ચૈત્ય વૃક્ષ હતું જે અષ્ટમંગળથી તથા જિન પ્રતિમાથી શોભતું હતું. એ જોતા ઇન્દ્રને પણ એમ થતું કે અહો, જેમના સમવસરણના વૈભવનું આવું અદ્ભુત મહાત્મય તે ભગવાન ઋષભદેવના અનુપમ કેવળ જ્ઞાન વૈભવની તો સી વાત કરવી. સુંદર વનવેદિકા પછી સુવર્ણના થાંભલા ઉપર 4320 ધ્વજાઓની હાર ફરકતી હતી જે ભગવાનના મોહકર્મ ઉપરના વિજયને પ્રસિદ્ધ કરતી હતી. આ ધ્વજસ્તંભ, માનસ્તંભ, ચૈત્યવૃક્ષ વગેરેની ઊંચાઈ તીર્થંકરોના શરીરની ઊંચાઈથી 12 ગણી હોય છે, એટલે અહીં તે 60,000 ફૂટ હિમાલયથી ડબલ સમજવી. ધજાઓની ભૂમિકા પછી બીજો ચાંદીનો ગઢ હતો જે ચાર દરવાજાથી અત્યંત શોભતો હતો. તેની અંદર દેદીપ્યમાન કલ્પવૃક્ષોનું ઉત્તમ વન હતું ને તેની મધ્યમાં સિદ્ધ પ્રભુની પ્રતિમા સહિત સિદ્ધાર્થ વૃક્ષ શોભતું હતું. ઊંચા ઊંચા 9 સ્તૂપ મંદિરો સિદ્ધ અને અરહન પ્રતિમાઓ વડે બહુ આનંદકારી લાગતા હતા. એનાથી થોડે દૂર ત્રીજો સ્ફટિકમણીનો વિશુદ્ધ કોટ એમ સૂચવતો હતો કે આ જિનેન્દ્ર ભગવાનની સમીપમાં ભવ્ય જીવના પરિણામ સ્ફટિક જેવા વિશુદ્ધ થઈ જાય છે. સ્ફટિકના ગઢને ચાર બાજુ પદ્મરાગ મણીના દરવાજા હતા. પછી ચાર રસ્તાની વચ્ચેના ભાગમાં સ્ફટિકની ચાર ચાર દિવાલો હતી જે બાર સભાનો વિભાગ કરતી હતી. અદ્ભુત વૈભવવાળી એ દિવાલો ઉપર રત્નના થાંભલા વડે રચાયેલો આકાશ સ્ફટિકમણીનો બનેલો ઘણો વિશાળ ને અતિશય શોભાયુક્ત શ્રી મંડપ હતો. એ શ્રી મંડપ તો શ્રી મંડપ જ હતો. ભગવાને એ મંડપ વચ્ચે ત્રણ લોકની શ્રી શોભાને ધારણ કરી હતી. ત્રણ લોકના સમસ્ત જીવોને સ્થાન દઈ શકે એવા સામર્થ્યવાળા શ્રી મંડપનો વૈભવ અદ્ભુત હતો. ભગવાનના ચરણની શીતળતાના પ્રતાપે એ મંડપની પુષ્પમાળા કદી કરમાતી જ ન હતી. અહો, જિનેન્દ્ર ભગવાનનું આ કોઈ અદ્ભુત મહાત્મ્ય હતું કે માત્ર એક યોજનના શ્રી મંડપમાં સમસ્ત સુર અસુર તિર્યંજ ને મનુષ્યો એકબીજાને બાધા કર્યા વગર સુખપૂર્વક બેસી શકતા હતા. ત્યાર પછી પ્રભુની પહેલી પીઠિકા વૈડુર્ય રત્નની હતી જેના ઉપર અષ્ટમંગલ તથા ધર્મચક્ર શોભતા હતા. બીજી પીઠ સોનાની હતી, તેના ઉપર સિદ્ધોના ગુણ જેવી આઠ મહાધજાઓ શોભતી હતી ને ત્રીજી પીઠિકા વિવિધ રત્નોની બનેલી હતી. આવી ત્રણ પીઠિકા ઉપર બિરાજમાન જિનેન્દ્ર ભગવાન એવા શોભતા હતા કે જેવા ત્રણ લોકના શિખર ઉપર બિરાજમાન સિદ્ધ પ્રભુ શોભે છે. પ્રભુના સમોસરણની આવી દિવ્ય વિભૂતિ જયવંત હો કે જેની શોભા દેખીને ઇન્દ્ર પણ અતિશય પ્રસન્ન થયો ને દેવો પણ આશ્ચર્યથી દેખવા લાગ્યા કે અહો, જિનેન્દ્ર ભગવાનનો આ તો કોઈ અદ્ભુત પ્રભાવ છે. સિંહાસનાદિ અષ્ટ પ્રતિહાર્ય. ત્રણ પીઠિકા ઉપર કુબેરે ગંધકુટી રચી હતી. અતિશય દેદીપ્યમાન એ ગંધકુટીના રત્નજડિત શિખર પર કરોડો વિજય પતાકા ફરકતી હતી. 600 ધનુષ એટલે કે 1800 મીટર લાંબી પહોળી ગંધકુટી ઉપર સોનાનું સિંહાસન હતું. તીર્થંકર ભગવાન ઋષભદેવ એને શોભાવતા હતા. પોતાના કોઈ નિરાલંબી મહાત્મ્યથી ભગવાન એ સિંહાસનથી ચાર આંગળ ઊંચે અધર બિરાજતા હતા. તેઓ સિંહાસનને અડ્યા ન હતા. અહો, નિરાલંબી તત્વ. સમોસરણમાં દેવો દ્વારા પુષ્પવૃષ્ટિ થતી હતી. ભગવાનની નિકટ એક અશોક વૃક્ષ હતું જેમાં મરકતમણીના પાંદડા અને વિવિધ રત્નોના પુષ્પો હતા. એક યોજનનું એ અશોક વૃક્ષ શોકને નષ્ટ કરતું હતું ને ખીલેલા પુષ્પ વડે પ્રભુને પૂજતું હતું. ઉપર રત્નજડિત ત્રણ સફેદ છત્રો શોભતા હતા જે ત્રણ લોકને આનંદકારી હતા. ચારે બાજુ દેવો 64 ચામર ઢાળતા હતા. અતિશય ગંભીર ને મધુર દેવદુંદુંભી વાજા વાગતા હતા. જિનેન્દ્ર ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થતી દિવ્ય પ્રભા અર્થાત ભામંડલના તેજ વડે આખી સમોસરણ ભૂમિ શોભતી હતી. ભગવાનની આશ્ચર્યકારી પ્રભા કરોડો દેવોના તેમજ સૂર્યના તેજને ઢાંકી દેતી હતી ને ભગવાનનો મહાન પ્રભાવ પ્રગટ કરતી હતી. આહા, અમૃતના સમુદ્ર જેવી અને જગતનું મંગલ કરનારા દર્પણ જેવી ભગવાનના શરીરની તે મંગલ પ્રભામાં મનુષ્યોને દેવો પ્રસન્નતાપૂર્વક પોતાના સાત સાત ભવો દેખતા હતા. ભગવાનના સ્વર સર્વાંગેથી મહાદિવ્ય ધ્વનિ છૂટતો હતો. મધુરી મેઘ ગર્જના જેવો અને અતિશય વાળો એ દિવ્યધ્વનિ ભગવાનના મહાત્મ્યથી સર્વભાષારૂપ થઈને ભવ્ય જીવોના અજ્ઞાન અંધકારને નષ્ટ કરતો હતો ને તત્વનો બોધ કરાવતો હતો. સર્વજ્ઞ ભગવાનનો એ દિવ્યધ્વનિ એક હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર અનેક પ્રકારની વાણીરૂપ થઈ જતો હતો. આહા, એ જીનવાણીની મધુરતાની તો શી વાત. આ રીતે સિંહાસન, પુષ્પવૃષ્ટિ, અશોક વૃક્ષ, છત્ર, ચામર, દેવદુનુંબી, ભામંડલ ને દિવ્યધ્વનિ એવા 8 પ્રતિહાર્ય યુક્ત સમવસરણ અનંત ચતુષ્ટયના નાથ સર્વજ્ઞ દેવ વડે શોભી રહ્યું હતું. ઇન્દ્રનું આગમન ને ભગવાનની સ્તુતિ, સાતેશય પુણ્યના બગીચા જેવી એ સમવસરણની શોભા દેખીને ઇન્દ્રાદિ દેવો અતિ પ્રસન્ન થયા ને ભક્તિપૂર્વક એ ભગવાનને સેવવા માટે સમવસરણને 3 પ્રદક્ષિણા દઈને સભા મંડપમાં દાખલ થયા. ભગવાનનું શ્રીમુખ ચારે બાજુથી દેખાતું હતું, અર્થાત તેઓ ચતુર્મુખ હતા. ભગવાનને અન્ન પાણીનો આહાર ન હતો, વસ્ત્ર આભૂષણ પણ ન હતા, ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ ન હતું. જ્ઞાનાવરણાદિક કર્મોના નાશથી તેઓ સર્વજ્ઞ હતા. તેઓ મોક્ષ સૃષ્ટિના સર્જનહાર અને પાપ સૃષ્ટિના સંહારક હતા. આવા ભગવાનને દેખતા જ અતિશય ભક્તિથી નમ્રીભૂત એવા ઇન્દ્રે ઘૂંટણભર થઈને પ્રણામ કર્યા. તેના નેત્રો અને મુખ હર્ષથી પ્રફુલ્લિત બન્યા. નમસ્કાર કરી રહેલા ઇન્દ્ર ઇન્દ્રાણીના મસ્તક પર પોતાના નખના કિરણો વડે ભગવાન જાણે કે આશીર્વાદ વરસાવતા હતા. અષ્ટવિધ ઉત્કૃષ્ટ પૂજન સામગ્રી વડે ઇન્દ્રોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરી. ઇન્દ્રાણીએ પ્રભુચરણ સમીપે રંગબેરંગી રત્નોના મંડલ પૂર્યા, પરંતુ કૃતકૃત્ય એવા ભગવાનને એ બધાથી શું પ્રયોજન હતું? એ તો વિતરાગ હતા. તેઓ કોઈના ઉપર પણ પ્રસન્ન નહોતા ને કોઈના ઉપર દ્વેષ પણ કરતા નહોતા, અને છતાંય ભક્તોને ઇષ્ટફળ પ્રાપ્ત થઈ જતું હતું. એ એક આશ્ચર્યકારી વાત છે. ભગવાનમાં પરનું અકર્તૃત્વ, સાક્ષીપણું અને વિતરાગતા હોવા છતાં ભક્તો પોતાના ઉત્તમ ભાવનું ઇષ્ટફળ પામતા હતા એવી સ્વતંત્રતા એ એક આશ્ચર્યકારી વાત છે કે જે જૈન ધર્મમાં જ સંભવે. ત્યારબાદ ઇન્દ્ર અત્યંત ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યો કે હે જિનનાથ, આપ ગુણ રત્નોના ખજાના છો. આપના પ્રત્યેની ભક્તિ ઇષ્ટફળ દેનારી છે. અમે જળ બુદ્ધિ હોવા છતાં આપના ગુણોની ભક્તિ અમને વાચાલિત કરે છે. પ્રભો, આપનો અત્યંત નિર્વિકાર શરીર જ આપના શાંતિ સુખને પ્રગટ દેખાડી રહ્યું છે. વસ્ત્ર રહિત હોવા છતાં આપનું શરીર સર્વોત્કૃષ્ટ સુંદરતાને ધારણ કરી રહ્યું છે. પ્રભો, આપના કલ્યાણકોમાં દેવો પણ દાસ થઈને આપની સેવા કરે છે. મોક્ષ માર્ગરૂપી સૃષ્ટિના આપ વિદ્યાતા છો. આપ જ જગતમાં મિત્ર છો, આપ જ ગુરુ છો, આપ જ જગતના પિતા મહ છો. આપનું ધ્યાન કરનારા જીવો અમર એવા મોક્ષ પદને પામે છે. પ્રભો, દિવ્યધ્વનિ વડે આપ જગતને મોક્ષના અંતર સુખનો માર્ગ દેખાડનારા છો. આપે બતાવેલા મોક્ષ માર્ગમાં ચાલનારા જીવો પરમ આનંદને પામે છે. પ્રભો, જગતના સમસ્ત પદાર્થો જેમાં ભરેલા છે એવી આપની દિવ્યવાણી વિદ્વાનોને તરત જ તત્વજ્ઞાન કરાવે છે ને સ્યાદવાદરૂપી નીતિ વડે તે અંધમતનું અજ્ઞાન દૂર કરે છે. આપની વાણી એ પવિત્ર તીર્થ છે ને આપે કહેલું ધર્મરૂપી તીર્થ ભવ્ય જીવોને સંસારથી પાર થવાનો માર્ગ આપે છે. પ્રભો, સર્વ પદાર્થોને જાણનારા આપ સર્વજ્ઞ છો, મોહના વિજેતા છો, ધર્મતીર્થના કરતા તીર્થંકર છો. મુનિઓ આપને જ પુરાણ પુરુષ માને છે. કેવળ જ્ઞાનરૂપી નિર્મળ નેત્ર આપને પ્રગટ્યું છે. હે પ્રભો, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ ને અમારી પવિત્ર સ્તુતિનો સ્વીકાર કરો. આ પ્રમાણે ભક્તિપૂર્વક સેંકડો સ્તુતિ કરીને ઇન્દ્રોએ પ્રભુચરણોમાં મસ્તક નમાવ્યું ને ભગવાનના શ્રીમુખ તરફ ટગ ટગ જોતા સભા મંડપમાં બેઠા. શાસ્ત્રકાર કહે છે કે અહો, જિનેન્દ્ર ભગવાનના બાહ્ય વૈભવરૂપ આ દિવ્ય સમવસરણની ને માનસ્તમ વગેરેની પણ હું પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરું છું, વંદના કરું છું તથા તેમના અંતરંગ વૈભવનું સ્મરણ કરું છું, ચિંતન કરું છું. સ્વયંભૂ ભગવાન ઋષભદેવની ધર્મસભામાં અનુક્રમે 12 કોઠામાં પ્રથમ ગણધરાદિ મુનિવરો, બીજું કલ્પવાસી દેવીઓ, ત્રીજું આરિકા અને શ્રાવિકાઓ, ચોથું જ્યોતિષી દેવીઓ, પાંચમું વ્યંતર દેવીઓ, છઠ્ઠું ભવનવાસી દેવીઓ, સાતમું ભવનવાસી દેવ, આઠમું વ્યંતર દેવ, નવમું જ્યોતિષી દેવ, દસમું કલ્પવાસી દેવ, અગિયારમું મનુષ્યો તથા બારમું તિર્યંચોની સભા હોય છે. સમોસરણના દિવ્ય વૈભવ વચ્ચે પણ નિર્લેપપણે બિરાજમાન ધર્મચક્રના અધિપતિ એવા શ્રી જિનેન્દ્ર ભગવાનના આત્મવૈભવનું જે ભવ્ય જીવ ભક્તિપૂર્વક સ્તવન તથા ચિંતન કરે છે તે સમસ્ત ગુણોથી ભરપૂર એવી સમ્યક્ત્વાદી જીન વિભૂતિને પામે છે. સમોસરણમાં ભરત ચક્રવર્તીનું આગમન, વંદન, પૂજન અને સ્તુતિ. આ તરફ ભગવાન ઋષભદેવના કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા ભરત મહારાજાની સવારી ઠાઠ માઠ સહિત પુરીમતાલ નગરીમાં સમોસરણ સમીપ આવી પહોંચી. બધા કાર્યમાં સૌથી પહેલું ધર્મનું કાર્ય કરવું જોઈએ એમ સમજનારા ભરતે ચક્રરત્ન તથા પુત્રજન્મના ઉત્સવ પહેલા ભગવાનના કેવળદાનની પૂજા કરવાનો નિશ્ચય કર્યો હતો. બાહુબલી વગેરે નાના ભાઈઓ તેમજ પુત્ર પરિવાર સહિત ધર્મ દરબારમાં આવીને ભરતરાજે અતિ ભક્તિપૂર્વક ભગવાન જિનેન્દ્રદેવના દર્શન વંદન કર્યા અને પછી મહા આનંદપૂર્વક તેમની પૂજા કરી. આપણે પણ તેમની સાથે સમ્યક ભાવથી જીન પૂજા કરીએ. જીન દરબારમાં મંગલ પ્રવેશ. નમો જિનેશ્વર દેવ હું પરમ સુખી ભગવાન, આરાધી તુજ પંથને પામો પદ નિર્વાણ. હે ધર્મ પિતા સર્વજ્ઞ જિનેશ્વર ચેતન મૂર્તિ આપ જ છો, મુજ ચેતનનું રૂપ જોવાને દર્પણ સમ પ્રભુ પણ આપ જ છો. સમ્યક દર્શન જ્ઞાન ચરણથી આપે અનુપમ સુખ પિયા, મોક્ષ તણો એ માર્ગ બતાવી ભવ્ય જીવોને ન્યાલ કિયા. મોક્ષ માર્ગનો પથિક હું આવ્યો તુજ દરબાર, તુજ સમયાતમ ભાવના એ જ પૂજનનો સાર. હે ધર્મપિતા જિનેશ્વર દેવ, જેવા સમ્યક ભાવે આપનો પુત્ર ભરત આપને વંદન કરે છે, હું પણ તેવા જ ભાવે આપને વંદન કરું છું. ભરતની જેમ હું પણ આપનો જ નંદન છું. મોક્ષ માર્ગનો પથિક હું આવ્યો તુજ દરબાર, તુજ સમ આત્મ ભાવના એ જ પૂજનનો સાર. ભગવાન ઋષભદેવ પ્રત્યે ભાવભીની ભક્તિ. આ ચોવીસીમાં ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર થયા. તેમણે આ યુગમાં ધર્મની શરૂઆત કરી. ભવસાગરથી તરવાનો ઉપાય બતાવીને તેમણે આ ભરત ક્ષેત્રમાં ધર્મયુગનો પ્રારંભ કર્યો. દિવ્યધ્વનિ વડે વિતરાગતા અને સર્વજ્ઞતાનો માર્ગ ખુલ્લો કરીને અનેક જીવોને મોક્ષ માર્ગમાં લગાડ્યા ને ભવસાગરથી તાર્યા. આ રીતે ધર્મયુગના પ્રણેતા એવા શ્રી આદિનાથ જિનેન્દ્રના ચરણોમાં નમસ્કાર કરું છું. અમારું મસ્તક આપના ચરણમાં નમ્યું તે હવે બીજાને કોઈ કાળે નહીં નમે. આપની ભક્તિના અવલંબનના બળ વડે અમે ભવસાગરને તરી જશું, એટલે કે વિતરાગ ભાવના ઘોલન વડે રાગને તોડીને સર્વજ્ઞતાને પામશું. આપની ભક્તિ કરીને અમે આપના જેવા થઈશું. હે નાથ, અમે આપની પાસે ન નમીએ તો જગતમાં અમારે નમવાનું બીજું સ્થાન ક્યાં છે? પ્રભો, અમારું હૃદય આપને જોતા ઉલ્લસી જાય છે. આહા, આપની વિતરાગતા! જગતમાં જેનો જોટો નથી એ વિતરાગતા પ્રત્યે નમેલું અમારું હૃદય હવે કદી રાગ પ્રત્યે નમવાનું નથી. હે દેવ, જગતમાં મોક્ષાર્થી જીવોને નમવાનું કોઈ સ્થાન હોય તો એક આપ જ છો, એટલે પરમાર્થે આપના જેવો જે વિતરાગી જ્ઞાન સ્વભાવ છે તે જ મોક્ષાર્થીને આદરણીય છે. રાગ તરફ જે નમે તે આપનો ભક્ત નહીં. સાચા જીન ઉપાસક એવા સમ્યક દ્રષ્ટિ ભરતને સમ્યક ભાવથી જીન પૂજા કરતા રોમાંચકારી ચૈતન્ય ઉર્મિઓ જાગતી હતી. પૂજન બાદ ઘૂંટણીએ પડીને નમસ્કારપૂર્વક ભરત રાજાએ ધર્મચક્રવર્તી એવા તીર્થંકર પ્રભુની સ્તુતિ કરી. હે પ્રભો, આપ ધર્મના નાયક છો, આપ મોક્ષ માર્ગના નેતા છો, આત્મસ્વરૂપને જાણનારાઓના આપ ધ્યેય છો. ઇન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં આપ અતિન્દ્રિય છો. વિષય કશાય રહિત સંપૂર્ણ આત્મિક સુખ આપને પ્રગટ્યું છે. પ્રભો, આપ તો અનંત ગુણ સંપન્ન છો. અમે અલ્પબુદ્ધિ જીવો આપના પવિત્ર ગુણોનું સ્તવન કઈ રીતે કરી શકીએ? આપના ગુણોની સ્તુતિ તો દૂર રહી, આપનું નામ પણ અમને પવિત્ર કરે છે. હે પ્રભો, આપને જ ઈષ્ટદેવ માનીને અમે આપની જ ઉપાસના કરીએ છીએ ને આપે દેખાડેલા મોક્ષ માર્ગને ઉપાસીને મોક્ષ પ્રાપ્ત કરવા ચાહીએ છીએ. એ પ્રમાણે વંદન પૂજન સ્તવન કરીને દેવો પણ જેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે એવા તે ભરત ચક્રવર્તી શ્રી મંડપમાં જઈને મનુષ્યોની સભામાં અગ્રસ્થાને બેઠા. આખી સભા તત્વનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી ભગવાનની દિવ્ય વાણી સાંભળવા માટે હસ્તાંજલિ જોડીને શાંત થઈ ગઈ. ત્યારે મહારાજા ભરતે વિનયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તત્વો કેટલા છે? તેમાં શુદ્ધ આત્મતત્વ કેવું છે? મોક્ષનો માર્ગ શું છે ને તે માર્ગનું ફળ શું છે તે અમે આપની પાસેથી સાંભળવા ચાહીએ છીએ, તો કૃપા કરીને ધર્મની વર્ષા કરો. ભગવાનના દિવ્ય ઉપદેશ વડે ભરત ક્ષેત્રમાં ધર્મયુગનો પ્રારંભ. ભરતરાજે પ્રાર્થના કરતા તીર્થંકર ભગવાન ઋષભદેવે અત્યંત ગંભીર દિવ્યવાણી દ્વારા તત્વોનું વિવેચન કર્યું. દિવ્યવાણી છૂટતી વખતે પણ ભગવાનના મુખમાં કોઈ ફેરફાર, હોઠનું હલનચલન વગેરે થતો ન હતો. શું પદાર્થોને પ્રકાશિત કરતી વખતે દર્પણમાં વિકાર થાય છે? નહીં. પ્રયત્ન વિના, ઈચ્છા વિના સર્વાંગેથી એ વિતરાગ વાણીનો ધોધ વહેતો હતો, જેમ પર્વતની કોઈ ઊંડી ગુફામાંથી અવાજ આવતો હોય એમ પ્રભુની દિવ્યવાણી અતિ ગંભીર હતી. અહો, તીર્થંકરાદિ મહાપુરુષોનું યોગ બળ ને એમની પ્રભુતા કોઈ અચિંત્ય હોય છે. સમોસરણ વચ્ચે દિવ્ય ધ્વનિમાં ભગવાને જીવાદિ છ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ કહ્યું. જગતમાં જીવ ને અજીવ એમ બે પ્રકારના દ્રવ્યો છે. જીવો પણ સંસારને સંસારી ને મુક્ત એમ બે પ્રકારના છે, જેમાં ચેતના એટલે કે જાણવા દેખવાની શક્તિ છે તે જીવ છે, તે અનાદિ અનંત છે, ઉત્પાદ વ્યય ધ્રુવતર સહિત છે, ઉપયોગ સ્વરૂપ છે, શુભ અશુભ કે શુદ્ધ ભાવરૂપ સ્વકર્મનો કરતા છે, તેના ફળનો ભોગતા છે, તે લોકના પ્રદેશ પ્રમાણ અસંખ્ય પ્રદેશી અરૂપી છે ને શરીરના આકારે રહેલો છે, અનંત ગુણ સંપન્ન છે, લોકાગ્રહ સુધી ઉર્ધ્વગમન સ્વભાવી છે, સંસાર દશામાં સંકોચ વિસ્તારરૂપ પરિણમે છે, દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ રહિત તેનું શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, તે મોક્ષ દશામાં પ્રગટે છે ને ધર્મી જીવો તેને પોતામાં સ્વાનુભવથી જાણે છે. જીવનું સંશોધન કરવા માટે ગતિ વગેરે 14 માર્ગણાઓ પણ ભગવાને વિસ્તારથી બતાવી. જીવની પર્યાયના 14 ગુણસ્થાનો બતાવ્યા. ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક અને પારિણામિક એ 5 ભાવો જીવના નીચ તત્વ છે. તેમનું સ્વરૂપ ઓળખાવ્યું. જીવનું લક્ષણ ઉપયોગ છે. એવા ઉપયોગ લક્ષણરૂપ જીવને ઓળખીને તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું જોઈએ. જીવ ઉપરાંત પ્રાણી, જંતુ, ક્ષેત્રજ્ઞ, પુરુષ, પુમાન, આત્મા, અંતરાત્મા, જ્ઞ અને જ્ઞાની એ પણ જીવના જ નામો છે. દ્રવ્યથી તે નિત્ય છે ને પર્યાયથી તે ઉત્પત્તિ વિનાશ સહિત અનિત્ય છે. આત્મા સત વસ્તુ છે, તે સર્વથા અભાવરૂપ નથી, તેમજ સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય પણ નથી. તે સર્વથા અકર્તા કે અભોગતા પણ નથી. તેને સંસાર છે ને તે સંસારથી છૂટીને મોક્ષ પણ પામે છે. તે મોક્ષનો ઉપાય રત્નત્રય છે કે જે રાગ વગરના છે. કુમાર્ગ છોડીને આમાં જીવતત્વોનો જે મોક્ષના ઉપાયનો નિશ્ચય કરવો જોઈએ ને પછી અણુવ્રતરૂપ શ્રાવકપણું કે મહાવ્રતરૂપ મુનિપણું અંગીકાર કરવું જોઈએ એમ શ્રાવક ધર્મ તથા મુનિધર્મ ભગવાને ઉપદેશ્યો. વળી ભગવાનની દિવ્ય દેશનામાં એમ આવ્યું કે જીવની નરક તિર્યંશ મનુષ્ય ને દેવ એ ચારે ગતિ તે સંસાર અવસ્થા છે અને રત્નત્રય દ્વારા સમસ્ત કર્મોનો અત્યંત ક્ષય થતા જે અનંત સુખ સ્વરૂપ સિદ્ધગતિ પ્રગટે છે તે મોક્ષ દશા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયરૂપ સાધન વડે તેની પ્રાપ્તિ થાય છે. આવા જીવાદી તત્વોનું તથા સાચા દેવશાસ્ત્ર ગુરુનું અત્યંત પ્રસન્નતાપૂર્વક શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન મોક્ષ પ્રાપ્તિનું પહેલું સાધન છે. જીવાદી પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનારું ને અજ્ઞાન અંધકારનો નાશ કરનારું જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં સમતાભાવ ધારણ કરીને નીત સ્વરૂપમાં ચરવું એવા માધ્યસ્થ લક્ષણરૂપ સમ્યક ચારિત્ર છે. આ સમ્યક ચારિત્ર યથાર્થપણે તૃષ્ણારહિત, મોક્ષાર્થી, વસ્ત્રરહિત અને અહિંસક એવા મુનિને જ હોય છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપ રત્નત્રયની પૂર્ણતા તે મોક્ષનું કારણ છે. તેમાંથી એકે ઓછું હોય તો તે પોતાના કાર્યને એટલે કે મોક્ષને સાધી શકતા નથી. સમ્યક દર્શન હોય તો જ જ્ઞાન ને ચારિત્ર સફળ છે. સમ્યક દર્શન રહિત બાહ્ય ચારિત્ર કોઈ પણ કાર્યકારી નથી, પરંતુ તે તો અંધ પુરુષની દોડ સમાન છે. એ જ રીતે ચારિત્ર વગર એકલા દર્શન જ્ઞાન વડે પણ મોક્ષ સધાતો નથી. આ રીતે રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ ભગવાને બતાવ્યો. જૈન ધર્મમાં આપ્ત આગમ અને પદાર્થોનું જે સ્વરૂપ કહ્યું છે તેનાથી વધારે કે ઓછું ત્રણ કાળમાં હોતું નથી. આવી શ્રદ્ધાની દ્રઢતા વડે સમ્યક દર્શનમાં વિશુદ્ધતા થાય છે. જેવો અનંત જ્ઞાનાદિ ગુણો સહિત સર્વજ્ઞ છે, જેમણે મોહાદિ કર્મ કલંક ધોઈ નાખ્યા છે, જેવો નિર્મળતાના ભંડાર છે ને નિર્મળ જેમનો આશય છે, સૌના હિતોપદેષ્ટા છે એવા વિતરાગ જીનદેવ તે આપ્ત છે, તે જ ઇષ્ટદેવ છે એવા આપ્ત પુરુષની વાણી કે જે શુદ્ધાત્મ સ્વરૂપના પુરુષાર્થને ઉપદેશનારી છે ને નય પ્રમાણોથી ગંભીર છે તે આગમ છે. તેમાં કહેલા અનેકાંત સ્વરૂપ જીવાદી પદાર્થો તે તત્વો છે. આવા આપ્ત આગમ તત્વોને બરાબર ઓળખવા જોઈએ. જીવ અજીવ આદિ પદાર્થો પોતપોતાના ગુણ પર્યાય રૂપે પરિણમન કરે છે. સમસ્ત પદાર્થોમાં પરિણમન સ્વયમેવ થાય છે અને કાળ દ્રવ્ય તેમાં સહકારી કારણ છે. આવા પદાર્થ સ્વરૂપને જે જાણે છે તે પરમ બ્રહ્મપદને પામે છે. આ રીતે ભરત ક્ષેત્રના આદ્ય તીર્થંકર ભગવાન ઋષભદેવે દિવ્ય ધ્વનિ દ્વારા જીવાદી છ દ્રવ્યોનું, મોક્ષ વગેરે પુરુષાર્થનું, મુનિધર્મ તથા શ્રાવક ધર્મનું, મોક્ષ અને તેના માર્ગરૂપ રત્નત્રયનું, બંધ અને બંધના કારણોનું, સંસારી અને મુક્ત જીવનું, ત્રણ લોકની રચનાનું, સ્વર્ગ નરકને દ્વીપ સમુદ્ર વગેરેનું, તીર્થંકરો ચક્રવર્તીઓ વગેરેના ચરિત્રનું, તીર્થંકરોના કલ્યાણકોનું, ગુણસ્થાન માર્ગણા સ્થાનનું, ગતિ આગતિનું તથા મુનિઓની વૃદ્ધિ વગેરેનું નિરૂપણ કર્યું. સર્વને જાણનારા ને સર્વનું કલ્યાણ કરનારા ભગવાન ઋષભદેવે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ સંબંધી સમસ્ત દ્રવ્યોનું સંપૂર્ણ સ્વરૂપ બતાવ્યું. આ ભરત ક્ષેત્રમાં અસંખ્યાતા વર્ષો બાદ તીર્થંકર ભગવાનની દિવ્ય વાણી પહેલ વહેલી પુરિતામલ નગરીમાં છૂટી એ દિવ્ય ધ્વનિની તો શી વાત, ને એ અમૃત ધોધને ઝીલનારા શ્રોતાઓના આનંદની તો શી વાત. ભગવાને કહેલું તત્વ સ્વરૂપ સાંભળીને ભરત રાજા અને બારે સભાના જીવો પરમ આનંદને પામ્યા. દિવ્યધ્વનિ દ્વારા ધર્મરૂપી અમૃતનું પાન કરીને બધા જીવો પરમ હર્ષથી સંતુષ્ટ થયા. પરમ આનંદિત થઈને ભક્તિ નિર્ભર એવા ભરત રાજા ભગવાન સમીપે ક્ષાયિક સમ્યક્ત્વ, ઔધિ જ્ઞાન તેમજ અણુવ્રતોની પરમ વિશુદ્ધિને પામ્યા. ચાર તીર્થરૂપ ચતુર્વેદ સંઘની સ્થાપના. એ જ વખતે ભરતના નાના ભાઈ વૃષભ સેન, કે જે આ પુરીમતાલ નગરીના રાજવી હતા, તથા પ્રાજ્ઞ, શુરવીર, પવિત્ર, ધીર, ગંભીર ને અતિશય બુદ્ધિમાન હતા, તેમણે ભગવાનના પ્રથમ ઉપદેશથી સંબોધિત થઈને ભગવાનના ચરણોમાં મુનિ દીક્ષા ધારણ કરી. તેઓ ભગવાનના પ્રથમ ગણધર થયા. ભગવાનના જે પુત્ર હતા તે જ તેમના ધર્મપુત્ર એટલે કે ગણધર થયા ને સાત રુદ્ધિ તથા ચાર જ્ઞાન વડે શોભી ઉઠ્યા. આ ઉપરાંત આહારદાન દેનારા રાજા સોમપ્રભ, શ્રેયાસકુમાર તથા અન્ય રાજાઓએ પણ દીક્ષા લઈને ભગવાનના ગણધર થયા. ભગવાનની પુત્રી અને ભરતની નાની બહેન બ્રાહ્મી દેવી પણ ભગવાન સમીપ દીક્ષિત થઈને આરિકાઓના સંઘના ગણીની બન્યા. દેવોએ પણ તેની પૂજા કરી. ભગવાનની બીજી પુત્રી ને બાહુબલીની સહોદરી સુંદરી દેવીએ પણ પ્રભુ ચરણોમાં વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી. બીજા પણ કેટલાય રાજાઓ, રાજકુમારો ને રાજપુત્રીઓએ સંસારથી ભયભીત થઈને દીક્ષા ધારણ કરી. શ્રુતકીર્તિ નામના અતિશય બુદ્ધિમાન પુરુષે શ્રાવક વ્રત ગ્રહણ કર્યું ને લાખો દેશવ્રતી શ્રાવકોમાં તે શ્રેષ્ઠ થયા. એ જ રીતે પવિત્ર અંતઃકરણવાળી સતી પ્રિયવ્રતાએ શ્રાવિકાના વ્રત ધારણ કર્યા ને લાખો શ્રાવિકાઓમાં તે શ્રેષ્ઠ થઈ. આ રીતે ભગવાન ઋષભદેવના શાસનમાં આ ભરત ક્ષેત્રમાં મુનિ, અર્જિકા, શ્રાવક ને શ્રાવિકા રૂપ ચતુર્વિક સંઘની સ્થાપના થઈ. મોક્ષના દરવાજા ખુલ્યા. ભગવાનની સાથે દીક્ષા લેનારા જે 4000 રાજાઓ ભ્રષ્ટ થઈ ગયા હતા, તેમાંથી એક મરીચી સિવાયના બીજા બધા તપસ્વી રાજાઓ ભગવાન ઋષભદેવના ઉપદેશથી તત્વનું યથાર્થ સ્વરૂપ સમજીને ફરીથી દીક્ષિત થયા ને ભાવલિંગી મુનિ થયા. બીજા અનેક ઉત્તમ રાજાઓએ પણ દીક્ષા લીધી. તેમાં ભગવાનના પુત્ર અનંતવીર્ય એટલે કે ભરતના ભાઈ પણ ભગવાન પાસે દીક્ષા લઈને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પ્રગટાવી આ અવસરપીણી યુગમાં ત્રીજા આરામાં સૌથી પહેલા મોક્ષ પામ્યા. દેવોએ પણ તેમની પૂજા કરી. આ રીતે પ્રથમ તીર્થંકર ભગવાનનો દિવ્યધ્વનિ શરૂ થતાં ભરત ક્ષેત્રમાં મોક્ષના દરવાજા ખુલ્યા.